प्रवचन नंबर 208 तारीख 24/12/89 55 मिनट समय सार गाथा 13।
हाँ, दूसरा अष्ट देवियां भी रिहर्सल के लिए पीछे जाए। बहुत सारा हाउस है। हाँ ठीक बराबर। अब प्रवचन प्रारंभ हुआ।
અવસ્થાનો રાગ હો કે અજ્ઞાની દશામાં રાગ હોય પણ એનો જે સ્વભાવ આશ્રમનો છે એ તો બદલો જ કારણ છે, નિર્જરાનું કારણ નથી. પણ સાથે સાથે સમ્યક દર્શન પૂર્વજો રાગ હોય છે, જેટલી માત્રામાં શુદ્ધતા વિતરાગતા થાય તેટલું નિર્જરાનું કારણ છે, અને જેટલી માત્રામાં રાગ અસ્થિરતાનો આવે એ સાધક પણ જાણે છે કે હજી સ્થિર થવાનું બાકી છે. હમણાં નિયમસારનો સ્વાધ્યાય ત્યાં ચાલતો હતો રાજકોટમાં, એમાં એક શ્લોક આવ્યો કે સમ્યક દર્શન પ્રગટ થયું તેથી શું. સમ્યક દર્શન તો કોઠીમાં રહેલું અનાજ છે, એક દાણાના અનેક દાણા ન થાય એમાંથી. ચારિત્ર જ ખરેખર મોક્ષનું કારણ છે, એટલે સમ્યક દ્રષ્ટિ સમ્યક દર્શન પ્રગટ થવા છતાં એનો પુરુષાર્થ સ્વભાવની સ્વરૂપ ચાલુ હોય છે. એને એમાં આહા થઈ જતો નથી, હજી ઘણું કામ બાકી છે એમ એને અંદરમાં રહ્યા કરે છે. એમ કે આત્માને પૂર્ણ જોયો, જ્ઞાનથી દર્શનથી ચારિત્રથી પૂર્ણ પ્રકૃતિમાં આવ્યો અને જ્ઞાન પણ પ્રગટ થઈ ચૂક્યું છે. સમ્ય જ્ઞાન એ જ્ઞાન દ્રવ્યને પર્યાયની હારી મિલાન કરે છે, તો આત્મા તો પરિપૂર્ણ વિતરાગની મૂર્તિ કેવળ જ્ઞાનનો કંદ છે, અને દશામાં તો હજી અલ્પ સ્થિરતા છે, અલ્પ સુજ્ઞાન છે, એ મેળવે છે. નવ તત્વનું સદાન થઈ ગયું છે કે મોક્ષનું સ્વરૂપ શું છે એના જ્ઞાનમાં જ્ઞેયપણે આવી ગયું છે. મોક્ષના સ્વરૂપને સાધક જાણે છે કે કેને મોક્ષ કહેવાય. નિયમસારમાં આવ્યું મોક્ષની વ્યાખ્યા કરતા, પૂર્ણ આનંદની ઉપલબ્ધિ તેનું નામ મોક્ષ છે. સાધકને તો અલ્પ આનંદ છે, એમાં કંઈ એને સંતોષ થતો નથી. એ તો પૂર્ણ આનંદની પ્રાપ્તિ થાય ત્યારે કૃત્ય કૃત્ય કહેવામાં આવે છે. એટલે સમ્યક દર્શન થવા પછી પણ ચારિત્રનો પુરુષાર્થ હોય જ છે. ચારિત્ર ખલ્લું ધમો, ચારિત્ર સાક્ષાત મોક્ષનું કારણ છે. સમ્યક દર્શન તો પરંપરા મોક્ષનું કારણ છે. સમ્યક દર્શન વિના ચારિત્ર ત્રણ કાળમાં કોઈને ભૂતકાળમાં થયું નથી, વર્તમાનમાં થતું નથી, એ ભવિષ્યકાળ થશે. માટે 45 વર્ષ સુધી આપણા ઉપકારી પતિ ગુરુદેવે સમ્યક દર્શન કેમ પ્રગટ થાય એની મુખ્યતાથી અને સમ્યક દર્શનનો આશ્રય ભૂત પોતાનો ત્રિકાળી શુદ્ધ આત્મા એ જ્ઞાનાનંદ પરમાત્મા એનું વર્ણન કર્યું, સાથે સાથે નિત્યાત્મા કેમ થાય છે એના કારણો પણ બતાવતા આવ્યા, અને નિત્યાત્મ છૂટીને સમ્યક દર્શન કેમ થાય કે પોતાના શુદ્ધ આત્માને આશ્રય આત્માનું જ્ઞાન આત્માનું સુદાન અને આત્મામાં લીનતા એ ખરેખર મોક્ષનો માર્ગ છે. બાકી દેવગુરુ શાસ્ત્ર નિમિત્ત છે, નવ તત્વોના ભેદ પણ શ્રદ્ધામાં નિમિત્ત કારણ છે, ઉપાદાન કારણ તો પોતાનો શુદ્ધાત્મા છે. નવના ભેદના લક્ષ્ય સમ્યક દર્શન થતું નથી, પણ નવ તત્વથી ભિન્ન શુદ્ધાત્મા અંદર બિરાજમાન છે, એને પરિણામ માત્રથી જુદો જાણીને એમાં લક્ષ કરીને લીન થાય ત્યારે તેને ગ્રસ્ત અવસ્થામાં સદુપયોગના કાળમાં અનુભવ થાય તેને સમ્યક દર્શન કહેવામાં આવે છે. આપણે અત્યારે એ ચાલતો અધિકાર સમ્યક દર્શનનો છે. સમ્યક દર્શન કેમ પ્રગટ થાય, અને કેમ પ્રગટ થતું પણ નથી હજી સુધી એની બધી ચર્ચા આમાં રહેલી છે. ટીકા: આદિવાદી નો તત્વો ભૂતાર્થ નહીંથી જાણે સમ્યક દર્શન જ છે એ નિયમ કહ્યો. ભૂતાર્થ નહીંથી નવને જાણતા સમ્યક દર્શન થાય છે એ નિયમ કહ્યો. વિસ્તારથી ધીમે ધીમે આગળ કહેશે. આ તો ટુકડામાં શોર્ટમાં મૂળ કુમકુમ ભગવાનની ગાથા એના અનિવાર્ય રૂપે એક લીટી લખી. હવે કુંકુંદાચાર્ય ભગવાને તો નામ લેખા છે, નામ બધા ભીવાદી આદિના. એમાં ટીકાકાર પોતે હવે વ્યવહારની વાત સમજાવે છે. કારણ કે તીર્થની પ્રવૃત્તિ અર્થે, અનુભવ અર્થે તો ભૂતાર્થના આશ્રય તમે દર્શન થાય, પણ તીર્થની એટલે વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ અર્થે એટલે નવું તત્વને ક્રમે ક્રમે જાણવામાં ઉપયોગ જ્યારે રોકે છે આત્મા ત્યારે તેને નિરીકલ ધ્યાન હોતું નથી, તેમ પાપના પરિણામ પણ હોતા નથી. કેમ કે તત્વ વિચાર છે એ કષાયની મંદતામાં એ તત્વ વિચાર ઉગે છે. તીવ્ર કષાય હોય ત્યારે તત્વનો વિચાર કરવા બેસે તો પણ ઉપયોગ એમાં લાગે નહીં, પણ જ્યાં એક ભગવાન સર્વજ્ઞ દેવે કહેલા નવ તત્વો જે સમ્યક દર્શનનું નિમિત્ત કારણ છે, ઉપાદાન કારણ તો શુદ્ધાત્મા છે, એવા નવ તત્વના સ્વરૂપને એક એક તત્વને ક્રમે ક્રમે ઉપયોગ લગાવીને એના સ્વરૂપને જાણે ત્યારે તેને કષાયની મંદતા જ હોય, તીવ્ર કષાય ન હોય, વિકલ્પ જ હોય, નિર્વિકલ્પ ધ્યાન ન હોય વખતે, તો એ જે તત્વના વિચારના કાળે ભાવ આવે તેને ધર્મતીર્થ વ્યવહાર ધર્મ શુભ ભાવ કહેવામાં આવે છે. હવે એનો વિષય શું છે એ શુભ ભાવનો? કે અભૂતાર્થ નહીંથી કહેલા, વ્યવહાર નહીંથી કહેલા નવ તત્વમાં ઉપયોગને લાગે છે. એ વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ વ્યવહાર નહીંથી કહેવામાં આવે છે. એવા વ્યવહાર નહીંથી કહેવામાં આવે છે એટલે આ જે નવ પ્રકારની પર્યાયો છે એ પરિણામના પર્યાયના ધર્મ છે. નવ જીવનો સ્વભાવ નથી, એ જીવ તત્વ નથી. જીવ તત્વ વિશેષની સાથે સાથે સામાન્ય અન્વયરૂપ રહેલું છે, પણ જે નવના જે ભેદ છે એ પોતે જીવ નથી, પોતે જીવના વિશેષો છે. એ વિશેષ નામ પર્યાય છે, એ પર્યાયથી ભિન્ન આત્મા છે, એને શુદ્ધ નહીં વળે જાણતા અનુભવ થાય છે. એ વાત હવે એક એક શબ્દથી આપણે વિચારીએ કે વ્યવહારનેથી કહેવામાં આવે છે. જો વ્યવહારને નો વિષય નવને કયા, નવને નવના ભેદને વ્યવહારને નો વિષય કયો, અને એ વ્યવહારને નો વિષય જે છે એ આત્મામાં અભાવ સ્વભાવે રહેલો છે, એ અભૂતાર છે. આત્માનું અવલંબન લેતા નવમાંથી કોઈ પણ ભેદનું અવલંબન આવતું કેમ? કે અભેદમાં ભેદ છે નહીં, અભેદમાં અનંત ગુણો છે પણ ગુણ ભેદ નથી. એવા અભેદની દ્રષ્ટિ કરતા એને આ નવ પ્રકારના જે ભેદો અને ભેદના લક્ષ્યે ઉત્પન્ન થતા વિકલ્પો, ભેદનું લક્ષ્ય છૂટતા વિકલ્પ પણ છૂટે છે, અને અભેદનું લક્ષ્ય કરતા નિર્વિકલ્પ ધ્યાન પણ આવે છે, એને સમ્યક દર્શન કહેવામાં આવે છે. આ નવ પર્યાયના ધર્મો છે, નવ તત્વ છે ને એ પર્યાયના ધર્મો છે. કેવી રીતે એક એક થી વિચારશો એટલે ખ્યાલ આવશે. પેલા તો આમ પણ આવે, પછી સમજે, પછી આમ આવે. પેલા આમે આવે એ તો આવે, આવે પછી સમજે, પછી આમ આવે. આમ આમ ને કેવું, બે પ્રકારના જીવ હોય. હા, વ્યવહાર નીતિ કહેવામાં આવે છે એવા આ નવ તત્વો. વ્યવહાર નૈતિ કહેવામાં આવે છે, વ્યવહાર નહીં નો વિષય છે, એ આશ્રય કરવા યોગ નથી, સંયોગ છે, સ્વભાવ નથી પ્રભુ. ઉત્પાદ વે તો સંયોગ છે, એ આત્માનો સ્વભાવ. આવે ને જાય, ઉપજે ને વિનશે પર્યાયો. કુનકુંદ આચાર્ય ભગવાને ઉત્પાદ વે ને સંયોગ ને વિયોગ કહ્યો છે. પંચાસી કાય શાસ્ત્રમાં છે આ બધી વાત. પર્યાય માત્ર એક સમયનો ઉત્પાદ છે, બીજા સમયે તો એ પર્યાય ટકતી નથી. વ્યવહાર નહીંથી કહેવામાં આવે છે, વ્યવહાર નહીંથી કહેવામાં આવે છે એવા આ નવ તત્વો. જ્યાં એક છે તે તો નિશ્ચયનો સુધરીનો વિષય છે, જ્ઞાયક એક શુદ્ધ ભાવ, એક નાયક ભાવ. પણ પર્યાયના જે ભેદો છે એ બધા વ્યવહારની નો વિષય છે. વ્યવહાર નહીં જાણવાલાયક છે, વ્યવહાર નહીં સંયોગનું જ્ઞાન કરાવે છે, અને નિશ્ચય નહીં સ્વભાવનું ભાન કરાવે છે. ભગવાને બે નહીં કહી છે, એ નહીં કહી છે. વ્યવહારની નો વિષય પણ છે અને નિશ્ચયની નો વિષય પણ છે. વ્યવહારની નો વિષય નિશ્ચયની નો વિષય પ્રગટ છે, અને વ્યવહારની નો વિષય પ્રગટ થાય છે. થાય છે તે વ્યવહારની નો વિષય છે, છે તે ચૂંટણી નો વિષય છે. વ્યવહાર નહીંથી નવ તત્વો કહેવામાં આવે, જેમના લક્ષણ જીવ જીવલાડીનું હવામાન કરાયું છે મારા જવાને મજબૂત માણસને. હમણાં બેસી પહેલો શબ્દ જીવ છે એ વ્યવહારની નવશે છે. અરે આપને વ્યવહારની નવશે જો તો બરાબર સૌર જરા મોક્ષ પર્યાય છે એને વ્યવહારની નો વિષય કહો તે તો બરાબર છે. પણ પેલો શબ્દ વ્યવહારની નો વિષય જીવને જીવ કેમ વ્યવહારની નો વિષય કહો? સાંભળ પ્રભુ સાંભળ. એક નિશ્ચય જીવ છે અને એક વ્યવહાર જીવ છે. નિશ્ચય જીવ અને વ્યવહાર જીવ વચ્ચેનું જ ભેદજ્ઞાન છે. અજીવને પૂદગલ તો સર્વથા હીન છે. પેલો શબ્દ છે વ્યવહારને નો વિષય, શબ્દ ત્યાંથી શરૂ કર્યો છે, લખેલું છે એમાં. નિશ્ચયને નો વિષય જીવે નથી લખ્યો, જેને લખેલું. વ્યવહાર નૈતિક કહેવામાં આવે છે એવા આ નવ તત્વો, આઠ નથી લખ્યું, નવ લેખા, નવે વ્યવહારની નો વિષય છે. એનું એક એકનું કારણ આપણે આપણી શક્તિ અનુસાર સાથે કરશો. નવ તત્વો જેમના લક્ષણ જીવ, આ જીવ વ્યવહારની નો વિષય છે. જો જીવ એ જ્ઞાયક ભાવ નહીં, વિશેષ જીવ છે, જીવનો વિશેષ છે. એક જીવ છે ને બીજું જીવનું, આ જીવ જીવનો વિશેષ છે એટલે પર્યાય છે. કઈ પર્યાય લેવી આમાં? કે દસ પ્રકારના પ્રાણથી જીવ જીવે છે એને વ્યવહાર જીવ કહેવામાં આવે છે. તે વ્યવહાર જીવ રહે છે ઉપાધેય. એનો અર્થ દ્વેષવાચક નથી. જ્યાં સર્વજ્ઞ ભગવાન રાગ છોડાવવાની વાત કરતા હોય ત્યાં કોઈના પ્રત્યે દ્વેષની વાત તો હોઈ શકે જ નહીં. દસ પ્રકારના પ્રાણ છે એનાથી જીવે એને જીવ વ્યવહાર જીવ કહેવામાં. પાંચ ઇન્દ્રિય પ્રાણ, મનોબળ, વચનબળ, કાયબળ, શ્વાસોશ્વાસ ને આયુ એ જીવની યોગ્યતાઓ છે. એ દસ પ્રકારના પ્રાણ છે એને પણ પર્યાર્થિકનો પારનામિક ભાવ કહેવામાં આવે છે. દ્રવ્યાર્થિક નહીં એ પારનામિક ભાવ નથી. અનિત્ય છે આ વ્યવહાર. નહીંથી જે જીવ છે આ એક કાયમી નથી જીવ. કેમ કે સિદ્ધ અવસ્થા થતા એ દસ પ્રકારના વ્યવહાર પ્રાણ પણ રહેતા નથી. એ તો ચેતના પ્રાણથી જીવે છે નિત્ય ધ્રુવ પરમાત્મા. એ વ્યવહાર જીવ છે તે ખરેખર પર્યાય છે. પર્યાય છે તેથી કે અનિત્ય છે. અને એક સમયની પર્યાય એ ખરેખર જીવ કેમ નથી? કે ખરેખર જીવ હોય એમાં તો અનંત ગુણ વિદ્યમાન જોઈએ તેને જીવ કહેવામાં. આ એક સમયની પર્યાયમાં અનંત ગુણ તો નથી, માટે તે જીવ. જીવના લક્ષણની હારે મેળવતા પણ એ જીવ નથી. નિશ્ચય જીવ જે છે એ તો પરમ પારણાદિક ભાવ લક્ષણથી બિરાજમાન છે. સહજ જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ એમાં ગુણો છે. ગુણીમાં ગુણો છે, પર્યાયમાં ગુણો નથી. એક સમયની પર્યાયમાં અનંત ગુણ નથી. મોક્ષની પર્યાય લઈ લો. એક સમયની પર્યાય જે છે એમાં અનંત ગુણો નથી. કેમ કે એક સમયની પર્યાય તો અનિત્ય ને નાશવાન છે અને સાપેક્ષ છે. ભગવાન આત્મા દ્રષ્ટિનો જે વિષય છે એ તો અનાદિ અનંત છે, નિરપેક્ષ છે. એને કોઈ કર્મના સંબંધ એને લાગુ પડતો. મોક્ષને તો કર્મના અભાવની અપેક્ષા આવે છે, માટે બંધ મોક્ષને કર્મકૃત પણ કહેવામાં. નિમિત્ત સાપેક્ષની અપેક્ષા એ કર્મકૃત છે અને ઉપાદાનની અપેક્ષા એ પર્યાયકૃત ભાવો છે. જીવકૃત તો નથી. નથી ને તો પેલો જે જીવ છે દસ પ્રકારના પ્રાણથી જીવ જીવે એને વ્યવહાર જીવ કહેવામાં, અથવા આર્ત્રીસ કાથામાં એક બીજો પણ ભાવ એને લીધો છે કે નર નારક આદિની જે પર્યાય છે તે પણ જીવના વિશેષ છે. એ અહીંયા જીવના વિશેષને પણ નર નારક આદિ પર્યાય લીધી છે. અને 320 કાથામાં આચાર્ય ભગવાને દસ પ્રકારના પ્રાણ છે તે વ્યવહાર જીવ છે. કેમ કે દસ પ્રકારના પ્રાણનો તો અભાવ થઈ ગયા છે. એક સિદ્ધ અવસ્થામાં દસ પ્રકારના પાંચ તો ઇન્દ્રિય રહેતી નથી. આયુષ ક્યાં છે? શરીર જ નથી. આ અશરીરી થઈ ગયા પરમાત્મા. માટે તે વ્યવહાર જીવ, એ વ્યવહાર જીવ એક સમયની પર્યાય એમાં આનંદ ગુણ નથી. માટે એ જીવ નથી. એનાથી જુદો ભગવાન આત્મા જીવ છે એને ઉપાધિ પણ એને લક્ષમાં લે ત્યારે અનુભવ થાય. ત્યારે જીવને જીવ વચ્ચેનું ભેદ જ્ઞાન થતા આ વ્યવહાર જીવમાં આત્મબુદ્ધિ છૂટી જાય. વ્યવહાર જીવ રહી જાય, પરિણામ રહી જાય, પણ પરિણામમાં આત્મબુદ્ધિ છૂટી જાય છે. પરિણામમાં અહમ પણ છૂટે છે. પરિણામનો અભાવ કરીને એને અલોકમાં મોકલી દેવાની વાત અહીંયા છે. પરિણામની અસ્થિ પણ મારામાં એની નાસ્તી. એવું અનેકાન છે, સ્વરૂપે સત્તા અને પરરૂપે અસત્તા, બે ભાવ વડે એક વસ્તુનો નિર્ણય થઈ શકે છે. અનેકાન તો અમૃત છે. આવું અનેકાંત અંદરનું, એક અનેકાંત બહારનું, એક દ્રવ્યમાં બીજા દ્રવ્ય નાખી, પરચતુષ્માં પરચતુષ્ણો ભાવ, એને પણ અનેકાંત કહેવાય. એ પરથી જુદો પડીને પ્રમાણમાં આવે. મુસમી લીધી, એક ફ્રૂટવાળા ત્યાં જઈને એક મુસમી લીધી તો બીજી મુસમીનો એમાં ભાવ, બીજા ફ્રૂટનો પણ. છ પ્રકારના ફ્રૂટ હતા એની દુકાને, એમ છ દ્રવ્ય છે ને, એમ એમાં એક મોસમી લીધી એને તો એક મોસમી નું અસ્તિત્વ ક્યારે સિદ્ધ થાય કે બીજી મોસમી અને બીજા ફ્રૂટ એનો એક મોસમીમાં અભાવ છે. એમ સ્વરૂપે સત્તા અને પરરૂપે અસત્તા, બીજી મોસમીની પણ નાસ્તી ને બીજા ફ્રૂટની પણ એમાં. એ કેવી રીતે કે આ જીવમાં અનંતા બીજા જીવો છે એની પણ મારામાં નાસ્તી છે. એની એનામાં અસ્તિ હો એનો નિષેધ નથી. એમ પાંચ દ્રવ્ય એની મારામાં નાસ્તી, પૂતગલ ધર્મ ધર્મ આકાશને કાળ, એની અસ્તિ એનામાં છે પણ મારામાં એની નાસ્તી છે. એમ અસ્તિ નાસ્તી અનેકાન પ્રમાણમાં લાવવા માટે છે. મુસંબી લીધી પ્રમાણમાં આવી ગયો, મુસંબી લીધી પ્રમાણની બહાર રખડતો તો હવે તો સામાન્ય વિશેષ આત્મા, એટલો આત્મા છે મારો. હવે એમાં ને એમાં મારે ગણમથલ કરી, ચિંતન કરી, અને એમાં ને એમાં એ શું ને ઉપાધિ શું, બીજા ફ્રૂટો ને બીજી મુસંબી ઉપાધેય પણ નથી ને હે પણ નથી. એ તો બહુ કેવું હોય, ખેંચીને કયો તો એ જ્ઞાન નું નહીં છે, એ ખેંચીને કયો તો, બાકી તો અહીંયા જ નહીં છે. હવે એ મુસમી લીધા પછી એમાં ને એમાં ભેદ જ્ઞાન કરવાનું રસ દુસવાનો છે અને છોતાને ફેંકવાના છે. એમાં ને એમાં આ દ્રવ્ય અને પર્યાય વચ્ચેના ભેદ જ્ઞાનની છે. અનંત કાળથી પર્યાયને આત્મા માની રહ્યો છે. એક સમયની પર્યાય અનિત્ય નાશવાન છે, એને એમાં અહમ કરવું, એનો સ્વામી બની જવું કે આ પરિણામ મારા છે. પરિણામ તારા છે કે જ્ઞાયક ભાવ તારો છે, તારી ચીજ શું છે? આ મકાન બંગલા મોટર આડી વાળી તો મોટાણી
બીજા ફ્રૂટમાં ગયા,
હા બીજા ફ્રૂટમાં ગયા એ બરાબર. દાખલાથી જરા હળવું થાય, આ દાખલો સરળ મેલગલા માયતો હતો, પછી માયસોર ગયા, ત્યાં પણ દાખલો માયતો સામેથી મુસમીનો દાખલો આપો, સમજાય છે અમને. એમ અનંત કાળથી આત્મા પેલા તો પ્રમાણમાં આવવું મુશ્કેલ, પરની હારે જ માથા પણ કરે છે, આને મારું આમ કર્યું, હું આનું આમ કરી નાખું, અરે પ્રમાણની બહાર શોધું. તું તો આગમ પ્રમાણમાં આવ્યો નથી તો અધ્યાત્મ પ્રમાણમાં ક્યાંથી આવી? શુદ્ધાશુદ્ધ પર્યાયનો પિંડ એમાં તો આજ પદાર્થની તો સિદ્ધિ કર પેલા, પદાર્થની સિદ્ધિ ક્યારે થાય? ઉત્પાદે દ્રુપતમ સત ગુણ પર્યાય દ્રવ્યમ, એ દ્રવ્યની સિદ્ધિ ક્યારે થાય? કે પર પદાર્થ મારામાં નાસ્તી છે, જેમાં તારી નાસ્તી છે એની અરે માથા પર કરતો. આ માથાથી કર કેનો વિચાર? પરનો વિચાર, પર જીવોનો, કાં પૂતગલનો, કાં પૈસાનો, અનેક પ્રકારના વિચારો. આ પ્રમાણની બહાર ભટકે છે નો ઉપયોગ પ્રમાણમાં પણ આવતો નથી તો પ્રમાણમાંથી શુદ્ધ નહીંમાં ક્યાંથી આવી શકશે? કાર્તિક અનુપ્રેક્ષા નામનું શાસ્ત્ર છે, એમાં તેઓ શ્રી ફરમાવે છે કે પ્રમાણમાં આવીને જે કોઈ આત્મા નિશ્ચય નહીં કાઢી શકતો નથી તે ચિન્હ વચનમાં કુશળ નથી, મુસંબી લાવીને રસ ખેંચી શકતો નથી તે રસનું પાન કરી શકતો, એમ પ્રમાણમાં આવીને શુદ્ધ આત્માનું અવલંબન લેતો નથી એને આત્મદર્શન થતા નથી. માટે પેલું પ્રમાણમાં આવે છે આત્મા, પેલું પ્રવર્તનસાર ને તત્પાર સૂત્રમાં આવે, અને અહીંયા અટકે નહીં. જો પ્રમાણમાંની બહાર જવું નહીં, પ્રમાણમાં અટકવું નહીં. અર્ચના આવવાની છે યુગલજી સાહેબની દીકરી. યુગલજી સાહેબ આવવાના છે ને, એ જયપુરમાં વાત કરી હતી કે પ્રમાણની બહાર જવું ને પ્રમાણમાં. અરે જયારે પરનો વિચાર તને આવતો હોય, પર ઉદગમનો કે પર જીવોનો કે પર સંસ્થાનો કે પર વ્યક્તિનો તને જયારે જયારે વિચાર આવે ત્યારે તું તારા આત્માને પાછો વાગે. પ્રભુ તું આ તારા સ્વચતુષ્માંથી ક્યાં બહાર ગયો? એ તો તારું વ્યવહારિક જ્ઞાન નથી, કેમ કે તારી સત્તામાં એનો અભાવ છે. પરને જાણતા જ્ઞાન પણ ન થાય ને સુખ પણ ન થાય, માટે હું જે મારામાં જેનો અભાવ છે. અરે જો પ્રમાણમાં આવે ને, પ્રમાણમાં આવે ને તો એને શાંતિ થાય, અને આત્મામાં આવે તો સુખ પ્રગટ થાય. સુખ અને સાતા, સાતામાં આવી જાય પરથી જુદો પડીને પોતાનો વિચાર કરવા માટે પરનો વિચાર બંધ કરે તો સાતામાં, અને આત્મામાં આવે તો સુખ, સુખ સાતામાં બિરાજમાન થાય. હજી તો પરની આરે માતાપુર ને એના વાંધા ને એના તકરાર ને એની કોર્ટ કચેરી. અરે પ્રભુ ક્યાં તમે આ રખડો છો? બહુ પુરુષાર્થ માગે છે આત્માની, રૂચિપૂર્વક પુરુષાર્થ માગે છે. એમ કઈ સહેલું પણ છે ને કઠિન પણ છે. સમજે છે સહેલ, નહીં સમજે તો મુશ્કેલ. બ્રહ્માંડની બહાર તો ખરેખર મોક્ષ હોય ને જવું પડે, અને મોક્ષ કરવો હોય પ્રમાણમાં પણ અટકતો નથી. મુસમી લ્યાવીને, મુસમી આવી છે, મુસમી લાવ્યો છું, આપણે રસ કાઢશું, આપણે રસ કાઢશું, બે થી ચાર થી થાય સુકાઈ જાય. પછી બાળક કે પપ્પા આવે, મુસમી તમે લાવ્યા છો તો રસ તો મને ચખાડો આમાંથી. એ જ્યાં મુસમી લીધી ત્યાં સુકાઈ ગઈ, રસ સુકાઈ ગયો. એમ પ્રમાણમાં આવ્યા પછી જો પ્રમાદ સેવે ને શુદ્ધ નહીં ન કાઢે તો સુકાઈ જશે, આ ગંદી હારી જશે. તત્વાર સૂત્ર ને પ્રવર્તન સાર એ આગમ શાસ્ત્ર છે, સિદ્ધાંત શાસ્ત્રો છે, પદાર્થની સ્થિતિ કરે છે. દ્રવ્ય ગુણ પર્યાય ઉત્પાદ વેય રૂઆ, એ તો બધા પરિણામ જીવના જ છે, એ પૂદગલના છે એમ ન કે, અને એ છે પણ યથાર્થ છે. પદાર્થની સિદ્ધિ ન થાય ન કર, પણ પદાર્થની સિદ્ધિ માત્રમાં અટકતા પ્રયોજનની સિદ્ધિ થતી. પદાર્થની સિદ્ધિમાં પંડિત થાય પણ જ્ઞાની થાય. જ્ઞાની થવા માટે તો એને પદાર્થમાંથી પાછું એને ભેદજ્ઞાન કરવું પડે. પેલું ભેદજ્ઞાન પેલું પરદ્રવ્યથી જુદો પડ્યો, પછી પરિણામ માત્ર જે વ્યવહારનો વિષય નવ તત્વ છે એનાથી પણ ભગવાન આત્મા ભિન્ન છે. એમ એને અંતર્મુખ થઈને જ્ઞાયકની સન્મુખ થઈને જ્ઞાયકના દર્શન કરે તો જાણેલાની પ્રતીતિ આવ્યા વિના રહે. કે છે જીવ, એ જીવ શબ્દ લખ્યો છે પણ એમાં જીવનું લક્ષણ નથી. અરે શું આ જીવ લખ્યો છે અને જીવનું લક્ષણ નહીં? આ તો સર્વજ્ઞ ભગવાનની વાણી સીધી સાંભળી કુંકુંદ આચાર્ય ભગવાનને અહીંયા વધાર્યા અને શાસ્ત્રો લખ્યા છે. આ ભૂતાર્થ નહીંથી નવતત્વને જાણે વાત કોઈ શાસ્ત્રમાં વિશેષણ ભૂતાર્થ નથી લખવું, ભલે એક વચન તરીકે બધું આવી જાય, પણ શબ્દ તરીકે ભૂતાર્થ જ્ઞાન ખેંચાય. ભૂતાર્થ ના ભૂતાર્થ બે શબ્દ વાપરે છે, તે ભૂતાર્થ વાપરો. ટીકાકાર કે અભૂતાર્થ એ છે કે નહીં કે અભૂતાર્થ ને લો તો છે, એનું વર્ણન ચાલે છે. જીવમાં જીવનું લક્ષણ નથી તો પછી જીવ કેમ લખવું? કે વ્યવહાર જીવ છે પ્રભુ, પર્યાય છે. દસ પ્રકારના પ્રાણી પર્યાયના ધર્મો છે. એ જીવના ધર્મો ઇન્દ્રિય જ્ઞાન જીવનું ધર્મ છે? એ તો અતિન્દ્રિય જ્ઞાન ભય આત્મા છે. ઇન્દ્રિય જ્ઞાન આત્માને ન હો, એ તો અતિન્દ્રિય જ્ઞાન ભય મહાપદાર્થ છે. એ જીવથી જીવનું પ્રેરણાન કરાવવાની પેલા બોલમાં વાત આવી. એ બીજું વ્યવહાર નહીના વિષયભૂત જીવનું લક્ષણ આવ્યું છે. લીટીમાં પેલો વ્યવહારનો વિષય છે ને, નવના ભેદ, ભેદ છે બધા, ભેદ છે, ભેદ નથી એમ. એ નવ તત્વમાં જ આત્મા છુપાયેલો છે, એ વિશેષોમાં જ સામાન્ય રહેલું છે. જેવી રીતે અંધપાષાણમાં ચૂર્ણનો, પણ ચૂર્ણ પાષાણમાં સુવર્ણ હોય, ખાણમાંથી નીકળ્યું હોય, ભલે માટી સહિત હોય, પણ શોધે તો એમાંથી સુવર્ણ નીકળે. પણ પોરબંદરના પથ્થર લઈ આવીને સંશોધન કરે તો નીકળે? અહીંયા પથ્થર કર્યા છે એમાંથી નીકળે સોનું? કેમ કે અંધપાષાણ છે. એમાં નવ તત્વ અંધપાષાણના સ્થાને, અરે સુવર્ણ પાષાણના સ્થાને છે, એમાં ભગવાન આત્મા બિરાજમાન છે. નવ તત્વની મધ્યમાં આત્મા છે. એક એક પર્યાય જે વિશેષ છે એની સાથે સાથે સામાન્ય રહેવું છે. એક પણ એવી પર્યાય નથી કે જેની સાથે સામાન્ય અન્વય રૂપ ન હો, અને સામાન્ય વિશેષ રૂપ થઈ જાય અને વિશેષ સામાન્ય રૂપ થાય એમ ત્રણ કાળમાં બનવાનું. સાથે સાથે છે સામાન્યની સાથે વિશેષ. સામાન્ય એટલે શુદ્ધાત્મા, તત્વો પદાર્થ, અને પરિણામ ટળતા પરિણામ. ઉત્પાદવેય, ઉત્પાદવેય એક ધ્રુવ ને બીજો ઉત્પાદવેય. ઉત્પાદવેયને આપણે વિશેષ કહીએ અને આત્માને સામાન્ય કહીએ, તો સામાન્ય વિશેષ આત્મક આખો પદાર્થ છે. એમાં એક એક સમયની આ પર્યાય છે, એમાં અનંત ગુણ નથી માટે એ હું નથી, અનિત્ય છે માટે હું નથી, કર્મ સાપેક્ષ છે માટે પણ હું નથી, એમાં મારું લક્ષણ પરંપરાનામિક ભાવ નથી માટે કે હું એમાં નથી. મારા લક્ષણની હારે પરિણામના લક્ષણને મેળવું પણ ક્યાંય અમળતો દેખાય છે, એટલે એમાંથી આત્મબુદ્ધ છૂટી જાય. પર્યાય દ્રષ્ટિ છૂટે છે. આગળ હવે સજીવ બીજો બોલ. વ્યવહારની નો વિષય અજીવ, વ્યવહાર નહીં પણ જ્ઞાનનો અંશ છે. એ જ્ઞાનનો અંશ હોય તો એનો વિષય પણ હો, વેદને પ્રસિદ્ધ કરે છે. વ્યવહાર નહીં અજીવ, અજીવ કોને કહેવો? કે આ અજીવ છે એવો જે વિકલ્પ ઉઠે છે એ વિકલ્પનું નામ અજીવ છે. અજીવ જીવ નથી એ વિકલ્પના બે પ્રકાર, એક ખંડ જ્ઞાનને પણ વિકલ્પ કહેવાય ને રાગને પણ, એ પણ એક સમયની પર્યાય છે. અજીવનો જે વિકલ્પ એ પોતે અજીવ છે, એ જીવ નથી. અરે જીવનો વિકલ્પ જીવ નથી તો અજીવનો વિકલ્પ તો જીવનો વિકલ્પ પણ એ જીવ ન થાય. હું શુદ્ધ છું, એક છું, અભેદ છું, સામાન્ય છું, નાયક છું, એવો જે વિકલ્પ ઉઠે છે જીવનો વિકલ્પ. પણ જીવ નથી તો અજીવનો વિકલ્પ એ જીવ ક્યાંથી થાય? એ પણ એક વિકલ્પ છે, એક સમયની પર્યાય છે. એમાં પણ અનંત ગુણનો અભાવ છે, અનિત્ય છે, એ નિત્ય નથી. ભગવાન આત્મા નિત્ય છે, એને પર્યાય અનિત્ય છે. માટે એ અજીવનું લક્ષ છોડી, આ વ્યવહાર જીવનું લક્ષ છોડી, અજીવનું લક્ષ છોડી, અને ત્રિકાળ એ સામાન્ય સાથે રહેતો, એ વિશેષની સાથે સાથે રહે છે. બે પ્રગટ છે, સામાન્ય પણ પ્રગટ ને વિશેષ પણ
પ્રગટ.
સામાન્ય પ્રગટ છે અને વિશેષ પ્રગટ થાય છે નવું નવું, પણ વિશેષ ત્યારે પ્રગટ થાય છે ત્યારે પણ સામાન્ય તો સદસ અન્વય રૂપે સાથે ને સાથે રહેલું છે. એકનું વિશેષ ન હોય ને એકનું સામાન્ય, તેમ સામાન્ય વિશેષ ન થાય વિશેષ સામાન્ય ન થાય એવું અસ્થિ નાખી અનેકાન અમૃત અંદર ભરેલું. અનેકાન ભેદ જ્ઞાન પરક છે, એક અનેકાંત જ્ઞાન પ્રદાન, એક અનેકાંત દ્રષ્ટિ પ્રદાન છે. અનુભવ થયા પછી અનેકાંત અનંત ધર્મ જણાય જ્ઞાનમાં પ્રમાણ જ્ઞાનમાં, એને પણ અનેકાંત કહેવામાં. આ જ્ઞાનનો વિષય છે, જ્ઞાનનું જ્ઞેય થાય છે અનેકાંત મૂર્તિ આત્મા. પણ સમ્યક એકાંત વિના એ અનેકાંત એવું જ્ઞાન પ્રગટ થઈ શકે. બે બોલ થયા, ત્રીજો બોલ. પુણ્ય અને પાપ, પુણ્યના પરિણામ અને પાપના પરિણામ. પુણ્ય એટલે કષાયની મંદતા. હું એક મારી વાત કરું કે અમને તો દિગંબર ધર્મ છે કે નહીં એ ખબર નહોતી, એમાં અંધારામાં ક્યાં ના ક્યાં રહેતા. એક સારે વાત છે, છતાં વર્ષે દિગંબર નામ નહોતું સાહેબ, ઘણા વર્ષ પહેલાની વાત છે, લગભગ 70 વર્ષ પહેલાની વાત છે, 65 વર્ષ પહેલા. જયારે ઊંચી ધર્મ થાય બસ એમ સાહેબ લોકોને એ ક્રિયા કરતા હતા. અમે અહીંયા રાજકોટમાં 99 સાલમાં સુધી ગુરુદેવનું વ્યાખ્યાન સાંભળ્યું, નારાયણભાઈ જસાણીના મકાનના પ્લોટમાં. મૂળ તત્વની વાત ત્યાં ઉપાડી, કશાયની મંદતા છે. અરે આ પુણ્ય તો અમે ધર્મ માનીએ અને આને કશાયની ઉપમા આપી, કશાયની મંદતા છે. હવે કશાયની મંદ એટલે જાણે કઈ એ ધર્મ નથી ને ધર્મનું સાધન. હા હા હા, ચમકી ગયો. હા હા, જેવી વાત આપણે તો પુણ્યની ક્રિયાથી દેવનવાણીની ક્રિયા ભલે નહીં, પણ પુણ્યથી દયા દાન કરુણા કોમળતાના પરિણામ, આ વૃદ્ધાદિના પરિણામ, તપના પરિણામ ઇત્યાદિ શોભા કશાયની મંદતા છે. એમાં પુણ્ય તો કશાયની મંદતા છે. અકશાય નથી તત્વ, એ અકશાય તત્વ નથી, એ પોતે રાગ છે. પણ મંદ રાગની મંદતા ને રાગની તીવ્રતા, તીવ્રતા ને પાપ કહેવાય ને મંદતાને પણ કશાયની મંદતા છે. અરે આમાં જીવે ના આવ્યો અને આમાં વિતરાગ ભાવ ના આવ્યો અને એનાથી અમે ધર્મ માનતા હતા. આ અમે તો અમારી વાત કરીએ, સૌને થોડું આજે તો અનુભવ અંધારું હતું. હા હા, અંધારું હતું, ઘોર અંધકાર હતો. મોક્ષ માર્ગ બહુ લોક, મોક્ષ માર્ગ બહુ લોક, જેના શાસ્ત્ર પણ એ પણ કઈ જાણે નહીં. ભૂલ તત્વ એક સમયની કશાયની મંદતા. બોલો, એ જીવ તત્વ છે કે નથી? નથી તો કાય નાખો કે એમાં અનંત ગુણ નથી. માટે જીવ તત્વ, જીવ તત્વમાં તો અનંત ગુણ ભરેલા હોય. જ્ઞાન દર્શન ચારિત્ર સુખ વિજય શક્તિ પ્રભુત્વ વિભુત્વ અનંત અનંત શક્તિથી બિરાજમાન. આ ગુણોનું ગોદામ,
શક્તિનું સંગ્રહાલય,
શક્તિનું સંગ્રહાલય. હા, એ બોલો, એ પુણ્ય તત્વમાં અનંત ગુણો છે. જો અનંત ગુણો હોય તો એ પુણ્ય અમને ઉપાદે છે, આત્મા પણ સ્વીકારી લઈએ. પણ એ તો છે, એક સામાન્ય બુદ્ધિથી વિચાર કરે તો એમાં ઉપાધિ બુદ્ધિ છૂટી જાય, એમાં ધર્મ બુદ્ધિ. પુણ્ય છૂટે, પુણ્ય પોતે મિથ્યાત્વ નથી, પુણ્યથી ધર્મ માનવું એનું નામ મિથ્યાત્વ છે. ના પરિણામ તો સાતત્ય પણ હોય અને સમ્યક પ્રાપ્ત કરવાનો અભિલાષી હોય એને પણ હોય. પુણ્ય પોતે મિથ્યાત્વ નથી, એ તો ચારિત્ર ગુણની વિપરીત અવસ્થા કશાયની મંદતા છે. એટલું ખરું, એક ખ્યાલ રાખવા જેવો એક પણ છે કે જયારે પુણ્યના પરિણામ મિથ્યા દ્રષ્ટિને ઉત્પન્ન થાય છે ત્યારે એ પુણ્યની સાથે પાપના પરિણામ પણ સહચર સાથે ને સાથે રહે છે. જેમ ઉત્પાદવેની સાથે ધ્રુવ છે, વિશેષની સાથે સામાન્ય છે, એ પુણ્યની સાથે પાપના પરિણામ પણ વિખ્યાતના છે. પણ પંચાધ્યાય કરતા એમ કહ્યું કે અસંગની જીવ તો મિથ્યાત્વનો વિચાર કરી શકતો નથી, મનવાળું પ્રાણી નથી. એટલે મિથ્યાત્વનું સ્વરૂપ શું એ તો વિચાર કરી શકે. અને સંગની પચિંદ્રી જીવો ઘણા, એમાંથી પણ કોઈ જીવ કોઈ વખતે મિથ્યાત્વનો વિચાર કરે છે એનો અર્થ એમ કે પુણ્ય પાપનો વિચાર તો અનંતવાર એને કર્યો, પણ એને મિથ્યાત્વનો વિચાર પણ કર્યો. શાસ્ત્ર છે પંચાધ્યાય બીજો ભાગ છે, એના 1028 ગાથા છે. આમાં ઉતારી લીધું છે, ઠીક લાગ્યું. જરા મિથ્યાત્વ તરફ ધ્યાન ખેંચાણું નથી, મિથ્યાત્વ પાપ છે એ તરફ ધ્યાન ખેંચાણું નહીં. આ તો ગુરુદેવ પાયકા એ ધ્યાન આપણું ખેંચ્યું. બાકી હિંસા, દૂધ, ચોરી એ બધા પાપના પરિણામ છે, અને અહિંસા એ પુણ્યના પરિણામ છે. પણ અહિંસાને ધર્મ માનવું હોય પાપના પરિણામ છે. અહિંસા તો શુભ ભાવ છે, નિશ્ચય અહિંસા તો વિતરાગ ભાવ છે, આ તો વ્યવહાર અહિંસા. પંચાધ્યાય ભાગ બીજો અનિવાર્ય. જો કે આ વાત એક મહત્વની છે કે કોઈ પણ પ્રકારના જ્યાં સુધી જીવ સમ્યક દર્શન ન પામ્યો હોય, સમ્યક દર્શન ન પામ્યો હોય ત્યાં સુધી કોઈ પણ પરિણામ એના પ્રગટ થતા હોય જીવ કશાય કે મન કશાય, તો એની સાથે મિથ્યાત્વનો ભાવ રહેલો છે. કોઈ પણ પરિણામ હોય અને સમ્યક દર્શન થયા પછી સમ્યક દ્રષ્ટિને મિથ્યાત્વ ગયા પછી પુણ્યપાપ હોય છે, નીચલી ભૂમિકામાં પુણ્ય પાપ હોય છે, પણ સાથે મિથ્યાત્વ હતો. મિથ્યાત્વનો પાપ નથી લાગતો, પાપનું તો પાપ લાગે પણ મિથ્યાત્વનો પાપ લાગતો નથી. અને આને તો પાપ પણ છે ને બીજું પાપ પણ, મોટું પાપ પણ સાથે ઉત્પન્ન થાય છે. એ મિથ્યાત્વના પાપને જગત ખ્યાલ કરીને નિહાળતું નથી એ આમાં લખ્યું છે. જો કે આ જગતમાં બધાય સંસારી જીવોને, આ જગતમાં બધાય સંસારી જીવોને નિરંતર મિથ્યાત્વ ભાવ રહે છે. સંસારી જીવો લખાય છે, હો મોક્ષમાર્ગી નહીં, મોક્ષગામી નહીં, સંસારી એટલે અજ્ઞાની. સંસારી એટલે અજ્ઞાની વાત છે. બધાય સંસારી જીવોને નિરંતર કોઈ પણ ક્રિયા કરે ત્યારે નિરંતર મિથ્યાત્વ ભાવ રહે છે. તો પણ કોઈ કોઈ સંઘની જીવોનું મન, કોઈ કોઈ બધા નહીં, કોઈ કોઈ સંઘની જીવોનું મન, મનવાળી પ્રાણી, મનવાળું એને સંઘની કહેવાય, મન રહી તો અસંઘની કહેવાય. કોઈ કોઈ સંઘની જીવોનું મન મિથ્યાત્વને જાણવામાં વિશેષ ઉપયોગવાન થાય છે. આ મિથ્યાત્વનું પાપ શું છે મારે તો એ જાણવું છે. કોઈનું પાપને તો જાણ્યું, કોઈનું પાપને તો એ તો પ્રચલિત છે. કશાયની તીવ્રતા પાપને મંદતા તે એ પ્રચલિત છે. પણ અત્યાર સુધી મેં મિથ્યાત્વ છું એના તરફ મેં ધ્યાન મારું ગયું નથી. તો કોઈ વખતે કોઈ જીવ એના તરફ ઉપયોગવાન, વિશેષ ઉપયોગવાન થાય છે. ઉપયોગવાન તો થઈ જાય, પછી ઉપયોગ છૂટી જાય, વિશેષ ઉપયોગવાન સદલિત હોય. બાબા સંસારી અજ્ઞાની જીવોની દશા અનાદિકાળથી મિથ્યાત્વ છે, તેઓમાંથી અસંગની જીવોનો નાનો ઉપયોગ તો મિથ્યાત્વ શું છે તે વિચારી કે સમજી શકતો નથી. અસંગની તો વિચારી શકતો, બાકી બધાય સંઘની જીવોને પ્રયોજનભૂત જેવાદિ તત્વોનો વિચાર કરી તેનો યથાર્થ નિર્ણય કરવા યોગ જ્ઞાનનો ક્ષોભશ્રમ ઉગાડતો હોય છે, પરંતુ તેમાંથી પણ ક્ષોભશ્રમ તો બધા ન હો અને પુણ્યપાપના વિચાર તો બહુ કરે, પણ પાપનો વિચાર નથી કરતો. વિચારતોનો પાપ હો
મોટું પાપ
સાત પ્રસંગ કરતા પણ એક વિખ્યાતોનો વેરી કણિયો પણ બોલો છે એનો અર્થ સાત પ્રસંગ કરવા એમ નહીં, એની સાથે સરખાવે છે. હા સાત પ્રસંગની છૂટ નહીં, હું તો ન લેવું. આ તો વિખ્યાતોનું કેટલું ઝેર છે એનું જ્ઞાન કરાવે. શા માટે જ્ઞાન કરાવવું? કે છોડવા માટે, રાખવા માટે વિખ્યાતો જ્ઞાનનો ક્ષોભશ્રમ તો હોય છે, પરંતુ તેમાંથી પણ કોઈક જ સંની જીવો મિથ્યાત્વના સ્વરૂપને સમજવા માટે પ્રયત્ન કરે છે. કોઈ પાપને સમજવાનો પ્રયત્ન તો બધા કરે છે, પણ મિથ્યાત્વનો પાપ શું છે? હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા કન્ટિન્યુ મિથ્યા કરીએ છે. હા તો હજી પડતો થાય અપેક્ષાએ ગરીબમાં પાપ ને ગરીબમાં કોઈ આમાં ગરીબમાં વિચાર તો ને ગરીબમાં સમય કરશન જેવો પડતો આવતો છે. વિચાર તો સદસ છે, કુલ પાપ બી સદસ છે, નિશ્ચયથી તો એક જ છે. અત્યારે વ્યવહારના બે બે નાની આવી શકતા હો. વિખ્યાતો તો સાથે સાથે કોઈ પણ ક્રિયા કરતો હોય. તમારી ક્રિયા નથી, ક્રિયા કરવી ન કરવી નો પ્રશ્ન નથી. વિખ્યાતોનું સ્વરૂપ જાણી એનાથી નિવૃત્તિ કરવી, બીજું શું ઉપાય? એ ઉપાય બીજો કોઈ છે નહીં. સાડા નવ છે ને, સાડા નવ સુધી બે મિનિટ બાકી. આ પુણ્યની સાથે વિખ્યાતનો પાપ ચાલુ રહે છે. ઇંધના પરિણામ દયા દાન કરુણા કોમળતાના પરિણામ તો આર્યજીવને આવે. હિંસાના પરિણામ કે ચોરી કે લૂંટફાટ કે દારૂ કે પરસ્ત્રી ગમન કે એવું તો એને હોય જ નહીં, એ તો અપાત્ર છે. પણ કષાયની મંદતાના પરિણામ તો સેજે આર્યજીવને હોય. પણ એ પુણ્યની સાથે દયાના પરિણામની સાથે સાથે પાપના પરિણામ પણ ચાલુ રહે છે. એ શું છે? આ હિંસાના પરિણામને તો છોડ્યા, અહિંસાના પરિણામમાં આવ્યો જીવ દયા. પણ એ વખતે પાપના પરિણામ મિથ્યાત્વના પણ સાથે સાથે સચર રૂપે કોમન સામાન્ય રીતે છે. કોમન છે એ બધાને માટે, વિખ્યાતિ માટે. સમય દ્રષ્ટિને તો મિથ્યાત્વ ગયા પછી એકલું પુણ્ય હોય પણ મિથ્યાત્વ ન હોય. આ પુણ્યના પરિણામ કષાયની મંદતા એક પુણ્યના પરિણામ પણ પર્યાય છે. પર્યાય પણ વિભાવ છે, વિકાર છે, માટે જીવતત્વ નથી. એમાં આનંદનો નથી, માટે જીવતત્વ નથી. એ કર્મબંધનું કારણ છે, માટે જીવતત્વ નથી. એ પુણ્યના પરિણામ અકુળતા ઉપજાવનારા છે, માટે તે જીવતત્વ નથી. એમાં અનાકુળ આનંદનું લક્ષણનો અભાવ છે. હવે પાપ તત્વ પુણ્યતત્વની વાત આવી, હવે પાપ તત્વની વાત.
કર્મથી જુદો કર્મ બુદ્ધ કરની જાત છે. કર્મથી જુદો કર્મ બુદ્ધ કરની જાત છે.